શ્રીમદ રાજ ચંદ્ર પત્રાંક 254 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું રાજકોટ જ્ઞાન મંદિરમાં પ્રવચન.
શ્રીમદ રાજ ચંદ્ર વચનામૃત પત્રાંક 254 ચાલે છે. માર્ગ પ્રાપ્તિને રોકનારા ત્રણ કારણોમાં પ્રથમ આ લોકની અલ્પ પણ સુખેચ્છા, એ વિષય ચાલ્યો. બીજો દોષ છે યોગ્યતા રોકાવાના સંબંધમાં પરમ વિનયની ઓછપ. મોમોક્ષુ જીવને સત્પુરુષ પ્રત્યે વિનય તો હોય જ છે. જો સત્પુરુષ પ્રત્યે વિનય પણ ન હોય તો પછી મોમોક્ષુ એવું નામ પણ કહેવા માત્ર છે અથવા વ્રથા છે. એટલે અહીંયા વિનય નથી અથવા અવિનય છે એ વાતની તો ચર્ચા જ નથી, એ વિષય જ નથી અહીંયા. પણ સત્પુરુષ પ્રત્યે જે વિનય હોય છે એ વિનયની ઓછપ, એ વિનય જેટલા પ્રમાણમાં હોવો જોઈએ, જેટલા અનુપાતમાં હોવો જોઈએ, એટલા પ્રમાણમાં જો ન હોય તો એ પણ માર્ગ પ્રાપ્તિને રોકાવાનું અથવા જીવની યોગ્યતામાં એ પ્રતિબંધ છે. કેટલો વિનય હોવો જોઈએ એનું સીધું જ પ્રતિપાદન કરે છે અહીંયા કે સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ હોવી જોઈએ. સત્પુરુષ પરમેશ્વર સ્વરૂપે દેખાવા જોઈએ. એમ શા માટે? સત્પુરુષ સંસારમાં રહેલા હોવા છતાં અને સંસારની કોઈ અટપટી દશાએ વર્તતા હોવા છતાં મુમુક્ષુની નજરમાં એ પરમાત્મા દેખાય છે, એનું કારણ શું? વિશેષ ઊંડાણથી વિચારવા યોગ્ય આ વિષય છે, ઓઘ સંજ્ઞાનો વિષય નથી. પરમાત્મા તરણ તારણ છે અને પરમાત્માથી અનેક જીવો તરે છે. સમવસરણ મધ્યે સર્વજ્ઞ તીર્થંકર દેવાધિદેવ પરમાત્મા બિરાજતા હોય છે અને એમની સભામાં લાખો કરોડો જીવની ઉપસ્થિતિ હોય છે. સભાનું ક્ષેત્રફળ 12 યોજનની ત્રિજ્યાનું હોય છે અથવા 14 યોજનના ડાયામીટરનું હોય છે, પણ ક્ષેત્ર અતિશયને કારણે ત્યાં લાખોની બલકે કરોડો જીવનો સમાવેશ થઈ શકે છે. અને એમાં અનેક અનેક જીવો મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરે છે, કેટલાક જીવો મુનિદશાની પ્રાપ્તિ કરે છે અને મુનિદશાની પ્રાપ્તિ કરેલા જીવોમાંથી કેટલાક જીવો કેવળ જ્ઞાનની પણ પ્રાપ્તિ કરે છે. એવા જે પરમાત્મા, એ ધર્મ પ્રાપ્ત કરનારા જીવો માટે નિમિત્ત છે અથવા એ પોતામાં પોતાની એમની વાણીમાં એક નિમિત્તત્વ રહેલું છે કે જે નિમિત્તત્વ યોગ્ય ઉપાદાનમાં યોગ્ય અસર ઉપજાવવાનું નિમિત્ત બને છે. જીવનો સંસાર નાશ થવાનું નિમિત્તત્વ જે પરમાત્મામાં રહેલું છે, એવું જ નિમિત્તત્વ શ્રી ગુરુમાં રહેલું છે, આચાર્ય ઉપાધ્યાય સાધુમાં, અને એવું નિમિત્તત્વ સત્પુરુષમાં રહેલું છે. નિમિત્તત્વની અપેક્ષાએ ત્રણેય નિમિત્તો, નિમિત્તત્વની અપેક્ષાએ જોઈએ તો આ નિમિત્તત્વની અપેક્ષાએ એક સરખા છે. એક દ્રષ્ટાંત લઈએ કે એક માણસ સમુદ્રમાં ડૂબે છે. આ સંસાર પણ સમુદ્ર છે ડૂબવાનો. હવે એને બચવા માટે ત્રણ સાધન મળી શકે એમ છે. કોઈ સ્ટીમર મળે તો સારામાં સારી વાત છે કે આરામથી બેસી જાય સ્ટીમરની કેબિનમાં જઈને સૂઈ જાય. કોઈ વાહન હોડકું મળે તો એમાં પણ બેસી જાય. પણ એ બંને ન મળે અને કોઈ લાકડું ઝાડનું તરતું તરતું આવ્યું હોય તો ડૂબનારો એમ કહે ખરો કે મને સ્ટીમર કે હોડી મળે તો હું ડૂબતો બચું, નહીંતર ભૂલે ડૂબી જાઉં. મારે લાકડું પકડવું નથી. અરે લાકડુંની તણખલાને બાજે જો ડૂબતો હોય તો, ડૂબતો તણખલાને બાજે તો કહેવત છે આપણી ગુજરાતીમાં. એટલે જે જીવો સત્પુરુષના નિમિત્તત્વને ઓળખતા નથી અને એ એમ કહે કે અમને તો કોઈ ગુરુ મળે, નિર્ગ્રંથ ગુરુ મળે, અમને તો કોઈ તીર્થંકર પરમાત્મા કેવળી મળે તો અમારું કલ્યાણ થાય, બાકી સત્પુરુષથી અમારું કલ્યાણ ન થાય, અને એટલી અમને સત્પુરુષ પ્રત્યે ભક્તિ નથી આવતી જેટલી તીર્થંકર પ્રત્યે અને જેટલી અમને ગુરુરાજ પ્રત્યે આવે છે, મહામુનિ પ્રત્યે આવે છે, આચાર્ય પ્રત્યે આવે છે, એટલી અમને સત્પુરુષ પ્રત્યે નથી આવતી. ત્યારે એમ સમજવા યોગ્ય છે કે એવો જીવ ભવ સમુદ્રમાં ડૂબી રહ્યો છે એની એને પોતાને ખબર નથી કે હું હવે ડૂબી રહ્યો છું અને મારે બચવાની જરૂર છે અને બચવા માટે મને આ સાધન મળ્યું છે. નિમિત્તત્વની અપેક્ષાએ ત્રણેયમાં એક સરખું નિમિત્તત્વ હોવાને લીધે એ અપેક્ષા અહીંયા પરમેશ્વર બુદ્ધિ છે એમ કહ્યું છે. પરમેશ્વર બુદ્ધિ છે. જગતમાં પણ દરિદ્ર માણસને મદદ કરનાર કદી એમ નથી વિચારતો કે મને કરોડપતિને અબજપતિ મદદ કરે તો મારે મદદ સ્વીકારવી, પણ લાખોપતિની મદદ મારે ન સ્વીકારવી, એવું કોઈ કહેશે? ભાઈ ગમે તે મદદ કરનાર છે ને, આપણા માટે એ જ કરોડપતિ, જે મદદ કરે તે જ કરોડપતિ. એમ જેનાથી તરવાનું નિમિત્ત થાય તે એક ન્યાય પરમાત્મા તુલ્ય હોવાને લીધે એમાં પરમેશ્વર બુદ્ધિનું ઉત્પન્ન થવું એ મુમુક્ષુ જીવના સ્થાનમાં એક વાસ્તવિક પરિસ્થિતિ છે, એક યથાયોગ્ય પરિસ્થિતિ છે. અને એ પરિસ્થિતિ આવવી ઘટે છે, આવવી જોઈએ છે, સહજપણે હોવી ઘટે છે. જો એ પરિસ્થિતિ ના આવે તો એમ સમજવા યોગ્ય છે કે હજી આ જીવને ભવભ્રમણનો ત્યાગ કરવાની ખરેખર ઈચ્છા થઈ નથી, ખરેખર અભિલાષા થઈ નથી. બીજું અત્યારે આ વિચારવા યોગ્ય છે કે સર્વજ્ઞ કેવળી પરમાત્માનો પિરિયડ પૂરો થઈ ગયો છે. પંચમારામાં કોઈ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરતું નથી, પ્રાપ્ત કરે એવો કોઈ જીવ અહીંયા આવતો નથી, અહીંયા મનુષ્ય ભાવ ધારણ કરતો નથી. અત્યારે જે કોઈ કેવળ જ્ઞાન અને મોક્ષમાં જનારા છે એ ફક્ત મહાવિદ્ય ક્ષેત્રમાં છે. અહીંયા કોઈ હતો નથી. ચોથા આરામાં એ પિરિયડ પૂરો થઈ ગયો, અથવા ચોથા આરામાં જન્મેલાનો એ પિરિયડ હતો. પંચમા આરામાં આ ક્ષેત્રે જન્મા હોય એને માટે તો એ પરિસ્થિતિ નથી. તેથી અહીંયા તો કોઈ કેવળ જ્ઞાની મળવાના નથી. વાત રહી ભાવલિંગી મુનિરાજને, ત્યારે ભાવલિંગી મુનિરાજ જ્યાં જ્યાં થયા એ સંપ્રદાયના જ્ઞાનીઓ એમ કહે છે, આજથી 150 વર્ષ પહેલા, કે છેલ્લા 500-600-607 સેંકડાથી કોઈ ભાવલિંગી મુનિરાજ ના દર્શન થતા નથી. મુનિ દીક્ષા અંગીકાર કરનારા અનેક જીવો મળે છે, પણ છઠ્ઠા સાતમા સ્થાનમાં આરોહિત થયેલા મુનિરાજ વિતરાગી અંતરબાહ્ય નિર્ગ્રંથ દશાવાળા, જે ચિત્ર કૃપાળુ દેવે અપૂર્વ અવસરમાં સ્પષ્ટ કરેલું છે, એવા કોઈ મુનિરાજ જોવામાં આવતા નથી. એક શક્યતા રહી છે સત્પુરુષની, કે ગમે ત્યારે કોઈ પણ ગ્રસ્ત દશામાં પ્રાપ્ત કરી શકે છે, કોઈ પણ જીવને હોઈ શકે છે, થઈ શકે એવી કોઈ વસ્તુ સ્થિતિ છે અને એની પરંપરા હજી ચાલુ છે. આમ હોવાથી આ એક વર્તમાન કાળનો મહાવિવેક છે કે સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિએ જે જોવામાં આવે તો એ એક જોનારની યોગ્યતાની એક વાસ્તવિકતા પ્રસિદ્ધ થાય છે, ત્યાં પ્રદર્શિત થાય છે કે ખરેખર આને સત્પુરુષને ઓળખ્યા છે, કે આના નિમિત્તે આમના નિમિત્તે અવશ્ય મારા સંસારનો નાશ થશે. એને વિશ્વાસ આવે છે, ખાતરી થાય છે અને એટલી શ્રદ્ધાથી એ સત્પુરુષને ભજે છે. સત્પુરુષમાં જ પરમેશ્વર બુદ્ધિ, એને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે અને એ બુદ્ધિ પરમ દૈન્યત્વ સૂચવે છે. જ્યાં સુધી એમાં ઓછપ હોય છે ત્યાં સુધી કામ થવાનું નથી, અથવા તો ઓછપ હોય છે એનો અર્થ જ એ છે કે હજી ઓગ સંજ્ઞા છે, હજી ઓળખાણ થઈ નથી. ઓળખાણ થઈ હોય તો પરમેશ્વર મત સત્પુરુષની મૂર્તિ દેખાય કે પરમેશ્વર વત છે, મારા માટે તો પરમેશ્વર જ છે એવો પ્રકાર કુદરતી અંદરથી આવ્યા વિના રહે નહીં. જેથી સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે. આ એક અસાધારણ લક્ષણ લીધું છે કે જ્યારે સત્પુરુષની અંદર પરમેશ્વર બુદ્ધિ થાય છે ત્યારે બીજી બાજુ ઓન ધી અધર સાઈડ એક નવી વાત એ મુમુક્ષુના પરિણમનની અંદર ઉત્પન્ન થાય છે, અને તે એ છે કે એને સર્વ પ્રાણીનું દાસત્વ મનાય છે. હું બીજાથી ઊંચો છું, બીજા મારા કરતા કોઈ પાછળ છે, એ પ્રકારની દ્રષ્ટિ એની ચાલી જાય છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દેવો આ વચનને હૃદયે લખો. 15 વર્ષની ઉંમરે આ ઉદ્ગાર નીકળ્યા છે તો એક તો દ્રવ્ય દ્રષ્ટિની અપેક્ષા એ બધા મારા જેવા છે, અને જ્યારે સર્વ પ્રાણીનું દાસત્વ માનવું છે પછી ન તો કોઈના ઉપર આક્રમણ કરવું છે કે ન તો કોઈનેથી હું વિશેષ છું એ પ્રકાર ઊભો થાય છે. આ એક નમ્રતાની ચરમ સીમા છે. આ એક વાત પાછળ બહુ ઊંડું લોજિક છે કે સ્વરૂપે કરીને આત્મા સર્વોત્કૃષ્ટ પદધારી સિદ્ધ સમાન પરમાત્મા છે, પણ એવા પદના દર્શન એને નીચ પદમાં ઉચ્ચ પદ માન્યું હોય ત્યાં સુધી થતા નથી. હવે પછીનો જે વિષય ચાલશે પદાર્થ નિર્ણયનો, એમાં પદાર્થ આત્મ પદાર્થ પોતે સિદ્ધ સમાન સદા પદ મેરો, જે બનારસીદાસજી ગાયું છે, સિદ્ધ સમાન સદા પદ મેરો એવું પોતાનું સર્વોત્કૃષ્ટ પદ કેમ પ્રતિભાસતું નથી, નિર્ણય થઈ શકતો નથી? કેમ કે એણે નીચ પદમાં ઉચ્ચ પદ માન્યું છે. જે કોઈ કર્મજનિત અવસ્થા છે, મનુષ્ય છું અત્યારે, કર્મજનિત અવસ્થા છે મનુષ્ય ગતિની, એમાં જે હું પણ માન્યું છે એમાં પણ બીજાથી ઊંચો, એ વાત તો એને અહમ પણ તો પર્યાય દ્રષ્ટિ હોવાને લીધે કર્મજનિત વિકારી પર્યાયમાં અહમ બુદ્ધિરૂપ અભિમાન જીવને એક પરિણતિ રૂપ થઈ ગયું હોય છે. વિચાર વિકલ્પ કર્યા વિના સહજ એવી પરિણતિ એની ચાલતી હોય છે, એ ભાવ એનો નિરંતર વર્તતો જ હોય છે. એવા ઘોડેથી એક ખોટી ખોટા સ્થાને બેસી ગયો છે, ત્યાંથી ઉતરવા માટે અથવા જૂઠા અહંપણાથી મિથ્યા અહંપણાથી નિવૃત્ત થવા અર્થે એક વાર તો સર્વ પ્રાણીનું દાસત્વ મનાય છે, પછી સર્વોત્કૃષ્ટ પદ ઉપર નજર જાય છે. ત્યાં સુધી નજર સર્વોત્કૃષ્ટ પદ ઉપર નથી જાતી. આ એક એનું લોજિક છે કે તું જે ખોટા સ્થાને બેસી ગયો છું એનાથી તો નીચે ઉતરી જા. તો કે નીચે ઉતરીને ક્યાં જવું? કે એક વાર તો હું કાંઈ નથી એમ લઈ લે, મારામાં કાંઈ નથી અને સર્વ પ્રાણીનું દાસત્વ છે મને તો. એવી હદે આવ્યા પછી જ એને નજર આવે છે કે ખરેખર મારું સ્વરૂપ સિદ્ધ સમાન છે. ત્યાં સુધી નથી થઈ શકતો. આ એક કુદરતી પરિસ્થિતિ. પદાર્થ નિર્ણય પહેલા જીવના પરિણામમાં ઉત્પન્ન થાય છે. ક્રમ લેવા પાછળ પણ હેતુ છે. કૃપાળુ દેવીજી અહીં ક્રમ લીધો છે ત્રણ દોષનો, એમાં પણ હેતુ જ છે સીધો. અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે. જ્યારે સર્વ પ્રાણી વિશે પોતાનું દાસત્વ મનાય છે અને પરમ યોગ્યતાની પ્રાપ્તિ હોય છે, એવું જે પરમ દૈન્યત્વ સત્પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ, સાથે સાથે સર્વ પ્રાણી પ્રત્યે પોતાનું દાસત્વ અવિનાભાવી, એવું જે પરમ દૈન્યત્વ જ્યાં સુધી આવરિત રહ્યું છે, એટલે જ્યાં સુધી પ્રગટ થયું નથી ત્યાં સુધી જીવની યોગ્યતા પ્રતિબંધયુક્ત હોય છે. ત્યાં સુધી જીવની યોગ્યતામાં મોક્ષ માર્ગની પ્રાપ્તિના આડે એક મોટો પ્રતિબંધ છે, અને એ પ્રતિબંધ ખસ્યા વિના કદી કોઈને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ નથી કે થવાની નથી. આ ત્રણેય કાળે અબાધિત સિદ્ધાંત છે. એ પણ પોતાના પરિણામના અવલોકનનો વિષય થવો ઘટે છે કે મને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ થઈ છે કે નહીં, મને એ પરમાત્મા રૂપે દેખાય છે કે નહીં, દેખાય તો એક બહુ સારું બહુ મોટું શુભ લક્ષણ છે, અને ન દેખાય તો એ પરિસ્થિતિએ એક વાર આવવું ઘટે છે મુમુક્ષુને. જ્યાં સુધી એ સ્થિતિએ ન આવે ત્યાં સુધી ભલે વિનય કરે તો પણ એ વિનય ઓછપવાળો છે, એ વિનયમાં અધુરાશ છે, એ વિનયમાં ક્ષતિ છે, એ વિનય પર્યાપ્ત માત્રામાં નથી, અને એ યોગ્યતાનામાં પ્રતિબંધયુક્ત છે. મોક્ષ માર્ગની પ્રાપ્તિની આશા રાખવી ત્યાં સુધી વ્યર્થ છે. આ એક અસાધારણ, આ માર્ગે આગળ ચાલનાર જીવને શું શું થાય, કેવા પરિણામ થાય, એની સ્પષ્ટ નોંધ છે. આ જેમ કોઈ રસ્તો બતાવે તો કે આગળ ચાલશો એટલે એક વાવ આવશે, પછી વાવ છોડશો પછી એક જગ્યાએ ચોક આવશે ત્યાં વડલો હશે, પછી આગળ ચાલશો આ દિશામાં જમણી બાજુ એટલે એક મકાન આવશે. માણસને વિશ્વાસ આવે કે આ રસ્તો બરાબર છે, એમ આ પરિણામના સિગ્નલ છે, પોતાને તપાસવા રહે છે કે આ દશામાં મારો પ્રવેશ છે કે નહીં. જ્યાં સુધી એ દશામાં પ્રવેશ થતો નથી ત્યાં સુધી જીવની યોગ્યતા મોક્ષ માર્ગને લાયક નથી, એ વાત સ્પષ્ટ છે. ત્રીજી વાત કરી છે પરમ દૈન્યતાની ઓછાય, પછી પદાર્થનો અનિર્ણય, એ ત્રીજી વાત કરી છે કે કદાપી એ બંને થયા હોય એટલે કે આ લોકની અલ્પ પણ સુખેચ્છાનો અભિપ્રાય ચાલ્યો હોય કે જગતમાં ક્યાંય સુખ નથી, સુખ એકમાત્ર આત્મામાં છે, અને સત્પુરુષ મારા માટે પરમાત્મા તુલ્ય છે, એ બંને થયા હોય તથાપી તો પણ વાસ્તવિક તત્વ પામવાની કાંઈક યોગ્યતાની ઓછાઈને લીધે પદાર્થ નિર્ણય ન થયો હોય તો ચિત્ત વ્યાકુળ રહે છે, અથવા મિથ્યા સમતા આવે છે, અથવા કલ્પિત પદાર્થને વિશે સતની માન્યતા હોય છે, કે જેથી કરીને અપૂર્વ પદાર્થને વિશે પરમ પ્રેમ આવતો નથી, અને એ જ પરમ યોગ્યતાની હાનિ છે. આ એક પરિણામમાં આટલા લક્ષણ લીધા છે. ફરીથી કદાપી એ બંને થયા હોય તથાપિ વાસ્તવિક તત્વ પામવાની કાંઈક યોગ્યતાની ઓછાઈને લીધે. હવે અહીંયા આ વિષયની સ્પર્શના ન હોય, આ દશાની સ્પર્શના ન હોય તો મુમુક્ષુને થોડીક મૂંઝવણ થવાની જગ્યા છે કે વાસ્તવિક તત્વો પામવાની કાંઈક યોગ્યતાની ઓછા, એ કાંઈક એટલે શું? પણ આ વાત થોડી ગોળ ગોળ થઈ, કોઈ સ્પેસિફિક વાત ન થઈ ને, કે કાંઈક એટલે શું સમજવું, કાંઈકનો અર્થ શું? અહીંયા આટલું જરા વિચારવા યોગ્ય છે કે આ બંને જગ્યા સ્થિતિ થઈ છે, બંને થયા છે, એનો અર્થ કે યોગ્યતા તો કંઈક સારી છે, પણ હજી કોઈ કડી ખૂટે છે. તત્વ પામવા માટે, પામવું એટલે અનુભવ, સ્વતત્વનો અનુભવ, એનું નામ સ્વતત્વની પ્રાપ્તિ. એની યોગ્યતા માટે પદાર્થનો નિર્ણય થવો અનિવાર્ય છે. પદાર્થનો નિર્ણય તે કારણ છે, અને તત્વ પામવું, તત્વનો અનુભવ થવો એ કાર્ય છે. એક કારણ કાર્ય સાથે જોડાયેલા છે. એ પ્રકારની યોગ્યતા ઓછી હોવાને લીધે એટલે શું થાય છે કે બહારમાં વૈરાગ્ય સારો આવે છે, સુખ બુદ્ધિથી સંયોગોની અંદર પ્રવર્તન થતું નથી મુમુક્ષુને, એ એક ભૂમિકામાં આવે છે. પોતાના દોષનું અવલોકન હોવાથી સ્વચ્છંદ ઘટેલો હોય છે. મોક્ષનું ધ્યેય બાંધેલું હોય છે સંપૂર્ણ શુદ્ધિનું. આ તો બધી વાત સબ્જેક્ટ ટુ કન્ડિશન સમજી જ લેવાની છે. અને સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ હોવા છતાં કોઈ કોઈ જીવોનો એ પ્રકારે લક્ષ નથી જતો કે મારે મારા સ્વરૂપનો નિર્ણય કરવાનો હજી બાકી છે અને આ નિર્ણય કરવો જરૂરી છે મને, એની યોગ્યતાની ક્ષતિ છે. જોકે યથાર્થ લેંગની લાઈન શરૂ થઈ છે મોક્ષના ધ્યેયથી, સ્વચ્છંદ નિરોધ અર્થે સ્વરૂપ દોષના અવલોકનથી, અને વૈરાગ્ય સંપન્ન સત્પુરુષની ઓળખાણથી પરમેશ્વર બુદ્ધિ, એને તો સ્વરૂપનું અંતર સંશોધન અને સ્વરૂપની અપૂર્વ જિજ્ઞાસા આવે આવે અને આવે જ. જે સ્વરૂપ સમજતા અથવા જે સ્વરૂપનો નિર્ણય થતા સ્વાનુભવની પ્રાપ્તિ થાય, અને જે સ્વાનુભવની પ્રાપ્તિ થતા અનંત ભવના દુઃખ અને જન્મ મરણના દુઃખથી માંડીને પીડાના દુઃખથી માંડીને મૂંઝવણના દુઃખથી માંડીને બધા જ દુઃખ મટે એટલો મોટો લાભ હોય એને એ સ્વરૂપની જિજ્ઞાસા અને સંશોધન ન ચાલે ને ન થાય એ બનવું જ અસંભવિત છે. એને તો ચાલવું જ જોઈએ કે હું સેના માટે નીકળ્યો છું, કેમ કે અનંતકાળનું પરિભ્રમણ જે સ્વરૂપ સમજ્યા વિના પામો દુઃખ અનંત, મૂળ કારણ તો આ છે. પ્રારંભ જ અહીંથી આત્મસિદ્ધિનો થાય છે. તો એ મારું સ્વરૂપ કેવું એની જિજ્ઞાસા અને એની ચિંતના પાછળ જેનું ખાવું પીવું એ બધા રસ સુકાઈ ગયા હોય, એક જિજ્ઞાસાવશ અપૂર્વ પદાર્થની અપૂર્વ જિજ્ઞાસા જેને કહેવામાં આવે, શું આવી જિજ્ઞાસા કોઈને માટે થઈ નથી, આવું કુતૂહલ કોઈને માટે થઈ નથી, અરે આવી જરૂરત કોઈ વખત દેખાણી નથી, અનંત ભાવ ભ્રમણને ભાંગવાની જરૂરત કોઈ દિવસ દેખાણી નથી. એની પાછળ સહેજે વૈરાગ્ય એટલા માટે હોય છે કે એ તીવ્ર જિજ્ઞાસા પાછળ બીજા બધા રસ ફીકા થઈ જાય છે, ઉદય ભાવના જેને જે ઉદય હોય તે પ્રકારનો. પણ એ જિજ્ઞાસા જો ન હોય અથવા એમાં અપૂર્ણતા હોય, અધુરાશ હોય, અપૂર્વતા ન આવી હોય તો એને અહીંયા કૃપાળુ દેવ કહે છે કે વાસ્તવિક તત્વ પામવાની યોગ્યતાની કાંઈક ઓછપ છે. અચ્છા, એક વાત બહુ સાફ સત્પુરુષના વચનોમાં આવે છે, કોઈ પણ સત્પુરુષના વચનમાં આ વાત આવે છે કે ભાઈ તું એક આત્મા છું, એ જ્ઞાન સ્વરૂપે આત્મા છું, તું રાગાદી સ્વરૂપ કે દેહાદી સ્વરૂપ નથી. હવે આ માર્ગમાં જે વ્યવહારુ છે અથવા પ્રેક્ટિકલ સાઈડમાં આવેલો જીવ છે એ સીધો જ અનુભવ તપાસે છે કે અરે મને તો હું દેહાદી સ્વરૂપ છું એમ જ અનુભવાય છે, અને જે જે કાળે જેવો જેવો રાગ થાય છે એવો હું છું એમ જ અનુભવ આવે છે. અને સત્પુરુષ એની ના પાડે છે કે ભાઈ તું રાગાદી સ્વરૂપ નથી, તું દેહાદી સ્વરૂપ નથી, પછી દેહમાં જેટલા વાળા જેટલા સંબંધ વાળા હોય એ બધા આવી જાય છે આદિમાં, અને રાગાદિમાં જેટલા વિભાવ થાય એ બધા આવી જાય છે. તો જ્ઞાન સ્વરૂપી એક આત્મા છો એમ જ્યારે કહે છે ત્યારે એટલું તો લક્ષ જાય છે કે જ્ઞાન તો થાય છે પણ જ્ઞાન સ્વરૂપું છું એમ કેમ અનુભવાતું નથી. ત્રણેય વાતનું અસ્તિત્વ છે, જ્ઞાનનું પણ અસ્તિત્વ છે, રાગનું પણ અસ્તિત્વ છે અને દેહનું પણ અસ્તિત્વ છે. ત્રણેયનું અસ્તિત્વ હોવા છતાં હું શા માટે બેનું જ અસ્તિત્વ મારા રૂપે મારા સ્વરૂપે સ્વીકારું છું? તો અત્યાર સુધી હું જે ભૂલ્યો છું એ ભૂલ આ સત્પુરુષ બતાવે છે કે ભાઈ તું જ્ઞાન સ્વરૂપી છો, રાગાદી કે દેહાદી સ્વરૂપ નથી. વળી દેહ છૂટી જાય છે, રાગ છૂટી જાય છે પણ જ્ઞાન છૂટતું નથી. અનુભવ પ્રધાનપણે જો અવલોકન કરવામાં આવે તો દેહ છૂટતો દેખાય છે ભલે બીજાનો, પણ છૂટી જાય છે એ વાત તો ઓપન ફેક્ટ છે, એ કોઈ ખાનગી વાત જગતમાં નથી કે કોઈ પણ પ્રાણી દેહને એની મુદત પૂરી થાય ત્યારે ગમે તે સ્થિતિમાં દેહનો ત્યાગ કરે છે, દેહ છૂટી જાય છે. રાગ તો ક્ષણે ક્ષણે છૂટતો જોવામાં આવે છે કે એક લાડવો ખાધો બીજો લાડવો ખાવાની વૃત્તિ ઘટીને ત્રીજાએ તો હાથ જોડીને ના પાડવી પડે કે બસ ભાઈ સાહેબ. આરૂપ પરિણમન નિરંતર સતત દરેક પ્રાણીને દરેક આત્માને ચાલુ રહે છે. અને જ્યારે સત્પુરુષ એમ કહે છે કે તું જ્ઞાન સ્વરૂપી આત્મા છો તો હું મારું અસ્તિત્વ જ્ઞાન સ્વરૂપે કેમ સ્વીકારતો નથી? આ એક એના મંથનનો વિષય થાય છે. અને જ્યાં સુધી સત્પુરુષ કહે છે તે સત્પુરુષની આજ્ઞા છે, એમના વચનો મને સંપૂર્ણપણે માન્ય છે, અંશતઃ માન્ય નથી. ઢાકડે ઢાકડ, કૃપાળુ દેવના શબ્દોમાં કહીએ તો ઢાકડે ઢાકડ માન્ય છે એમ જ્યારે વાત છે ત્યારે હું કેમ અમાન્ય કરું છું? આ તો ખુલ્લી વાત છે, નક્કર હકીકત છે કે દેહ અને રાગ છૂટે છે, જ્ઞાન છૂટતું નથી. અને જ્ઞાન સ્વરૂપે તું તારો સ્વીકાર કર એમ આજ્ઞા છે, તો એ આજ્ઞાનું હું ઉલ્લંઘન કેમ કરું? ઘનશ્યામભાઈ, મોટો સવાલ એ છે કે જ્યારે એમની આજ્ઞા ધારણ કરવી છે, શિરોધાર્ય કરવી છે, તો એમની આજ્ઞાનું હું ઉલ્લંઘન કેમ કરું? અને આમાં કોઈ મોટી શાસ્ત્રની સિદ્ધાંતોની વાત નથી કે ન સમજાય, આ તો એકદમ પ્રેક્ટિકલ ને વાસ્તવિક પરિસ્થિતિ છે. બસ આટલો સંક્ષેપ જો પરિણમે તો પ્રથમમાં પ્રથમ આ જે ત્રીજો દોષ છે એ પણ ટળી જાય છે. પણ એ દિશામાં પ્રયત્ન હોવો ઘટે છે. સ્વરૂપ નિર્ણય, સ્વરૂપની ઓળખાણની દિશામાં જો મુમુક્ષુ જીવનો પ્રયત્ન ન હોય તો આગળના સ્ટેજમાં આવ્યા પછી એ અટકી જાય છે. પરમ યોગ્યતાની જે છેલ્લી હદની યોગ્યતાની હાનિ આ જગ્યાએ થાય છે. અને જો પદાર્થનો નિર્ણય થાય તો જે દર્શન પરિસરમાં ચિત્તની જે વ્યાકુળતા હોય છે એ નથી થતી. મુમુક્ષુને એક અજ્ઞાન પરિસર અને દર્શન પરિસરની વેદનામાં આવવાનું બને છે. માર્ગ પ્રાપ્તિ કરવી છે એવા મુમુક્ષુને માર્ગ નથી મળતો ત્યારે મૂંઝવણ થાય છે. પોતે દર્શન પરિસર વેદ્યો છે 23મા વર્ષની અંદર, 24મા વર્ષે સમ્યક દર્શન થયું છે, તો 23મા વર્ષે દર્શન પરિસરને વેદ્યો છે. મૂંઝવણ થાય છે, અને એટલી બધી મૂંઝવણ થાય છે કે આ જગતમાં કોઈ દુઃખી પ્રાણી હોય તો હું છું, પણ મને દુઃખ ખાવાનું નથી, પીવાનું નથી, પૈસાનું નથી, ઘરનું નથી, પત્નીનું નથી, ભાઈનું નથી, મા બાપનું નથી, ઘરનું નથી, બહારનું નથી, કોઈ દુઃખ નથી, એક મને મારા સ્વરૂપની પ્રાપ્તિ નથી, એનું દુઃખ છે. એ દર્શન પરિસરમાં આવે છે ત્યારે એનું ચિત્ત વ્યાકુળ થાય છે. વ્યાકુળ થાય છે ત્યારે ધીરજથી ચાલવું પડે છે, ઉતાવળે એમાં કામ નથી થતું. પણ એ દર્શન પરિશ્રમમાં પણ પસાર થવાનું બને છે. એ ક્યાં સુધી? કે જ્યાં સુધી પદાર્થનો નિર્ણય નથી ત્યાં સુધી. પદાર્થનો નિર્ણય થતા એ પરિસ્થિતિ નથી રહેતી. જેની શોધ માટે જેની જિજ્ઞાસા અપૂર્વપણે હતી તે અપૂર્વ પદાર્થ અપૂર્વપણે પ્રતિભાસ્યો અને અપૂર્વ મહિમા ઉલ્લસિત થયો અને ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા થઈ. ચૈતન્ય વીર્ય એટલે આત્મિક પુરુષાર્થ, આત્માનો આત્મા સંબંધિત અંતર્મુખી પુરુષાર્થનો પ્રારંભ પદાર્થ નિર્ણય પહેલા કોઈને થઈ શકતો નથી. અને એ પદાર્થ નિર્ણય થતા જે ચિત્તની વ્યાકુળતા છે એ શાંત થાય છે. અને જો પદાર્થ નિર્ણય ન થાય તો મિથ્યા સમતા આવવાનો અર્થ એ છે કે પોતાનું સ્વરૂપ ઓળખ્યા વિના પણ મારી સ્થિતિ કંઈક સારી છે, હું થોડો આગળ વધ્યો છું, આટલું આટલું તો મને થાય છે, આટલું તો હું કરું છું, એવી એક મિથ્યા સમતા આવે છે. અને આ એક ભૂલ ન થવી જોઈએ, આને માટે જાગૃત રહેવાની બહુ જરૂર છે. કારણ કે પોતાનું ધ્યેય પરિપૂર્ણ શુદ્ધિનું મોક્ષ પદનું છે, એટલા માટે જ્યાં સુધી એ માર્ગે ચડે નહીં ને એ માર્ગે પહોંચે નહીં ત્યાં સુધી ક્યાંય સંતોષ માનવો, કોઈ પણ અવસ્થામાં સંતોષ માનવો એ યોગ્યતાવાન અથવા મોક્ષ માર્ગી જીવને બનતું નથી. ઉલટાનું, જેમ જેમ જીવ આગળ વધતો જાય છે તેમ તેમ તેને અસંતોષ વધતો જાય છે કે મારે હજી પૂર્ણતા કેમ ન થઈ, હજી હું કેમ પહોંચતો નથી. બસ આટલું વિચારી લેવાનું છે કે વર્તમાન અવસ્થામાં સંતોષાઈ ગયો છું કે વર્તમાન અવસ્થામાં અસંતોષ વર્તે છે. આટલું મુમુક્ષુ જીવને ચેક કરી લેવું જોઈએ, તપાસી લેવું જોઈએ. એટલી વાત અવશ્ય છે કે પોતાના ભૂતકાળની અવસ્થા કરતાં વર્તમાન કાળની અવસ્થા સારી હોય મુમુક્ષુને, પણ એ કંઈનું ધ્યેય નથી. ધ્યેય તો ઘણું ઊંચું છે અને ધ્યેયથી તો ઘણો દૂર છે પોતે. ભૂતકાળની નીચ કોટીની જે અવસ્થા હતી, નીચી કક્ષાની જે અવસ્થા હતી એના ઉપર નજર નથી રાખવાની. કોઈ વિદ્યાર્થી પોતાના નીચેના વિદ્યાર્થી ઉપર નજર રાખે તો ઘણા નાપાસ થયા છે, હોમાંથી 90 નાપાસ થયા છે, એમાં હું નાપાસ થયો એમાં શું મોટી વાત છે? એ વિદ્યાર્થી કોઈ દિવસ પાસ ન થાય. પહેલે નંબરે મારે આવવું છે એ બીજે ત્રીજે નંબરે ભલે આવે. કૃપાળુ દેવના જીવનમાંથી એક બહુ મોટી વાત સમજવાની કે શીખવાની મળે છે એ વાત છે કે એમને આગમમાંથી ખબર પડી કે આ કાળે મોક્ષ થતો નથી, તો પણ એમનો પુરુષાર્થ એ વાતનો સ્વીકાર કરતો નથી. ઘડીભર માટે એમનો પુરુષાર્થ સ્વીકાર કરતો નથી કે શું કરવા મોક્ષ ન હોય. મોક્ષ તો સ્વરૂપમાં એક અંતર્મુહૂર્ત એટલે બે ઘડી સુધી જો સ્થિર થાય એટલે સાત થી આગળના આઠ નવ દસ અને બાર ગુણ સ્થાન અંતર્મુહૂર્તમાં પૂરા થઈને તેરમા ગુણ સ્થાનમાં આવે છે. જે એ માર્ગ લાંબો નથી, ચોથે થી છઠ્ઠા સુધીમાં ગમે તેટલા કાળ જાય અને ભાવ પણ થાય અમુક મર્યાદા સુધી, પણ શ્રેણી માંડી આઠમા ગુણ સ્થાનને સાતમા ગુણ સ્થાનથી આગળ ગયો જીવ અને શ્રેણી માંડી એટલે અંતર્મુહૂર્તમાં તેરમા ગુણ સ્થાને પહોંચે એક કલાકમાં. આગળની સ્થિતિ આટલી ટૂંકી છે. જો આ પરિસ્થિતિ છે તો કૃપાળુદેવે એ જોયું કે જો હું સ્વરૂપમાં તો સ્થિર થઈ શકું છું, સ્વરૂપમાં સારી રીતે હું સ્થિર રહું છું, અરે સ્થિર રહું છું એમની 24માં વર્ષે 255માં આ પછીનો પત્ર છે એમાં એમ કહે છે કે દેહ છે કે નહીં માંડ માંડ યાદ કરું ત્યારે મને યાદ આવે છે કે હજી પાડોશમાં છે, કોક પાડોશી છે, દેહ તો પાડોશી છે ને, પાડોશમાં કોક પાડોશી હજી રહે છે એ તો પછી એના હામો જોવે ત્યારે ખબર પડે છે, ભૂલી જાય છે તો પાડોશી. એવી મસ્ત અધ્યાત્મની જેની દશા છે એ એમ કહે છે કે તો પછી હું શા માટે સ્થિર ન રહી શકું, સ્થિર થાઉં છું તો ખરો, સ્થિર થતા આવડે છે, એ કળા મને આવડી સ્વરૂપસ્થ થવાની, તો હું શા માટે સ્થિર ન રહું, શાસ્ત્ર કેમ ના પડે આ વાતને, એનો ઉપાડ્યો પુરુષાર્થ. પણ વચ્ચે સોરાનું રણ આવ્યું, પગે નિકાચિત થાક ધારણ કર્યો અને જે સ્થિતિ છે તે અન્યથા થતી નથી એનો સ્વીકાર કર્યો. પણ પરિસ્થિતિ શું થઈ કે જેને પહેલા નંબરે પાસ થવું છે એનો પુરુષાર્થ પહેલા નંબરે પાસ થવાનો હોય, કદાચ પહેલા નંબરે ન થાય તો બીજે ત્રીજે આવે, એમ એક ભાવ રહી ગયો. આ કાળમાં કોઈ એકાવતારી પુરુષ થાય સત્પુરુષ તો એમ સમજવું ઘટે છે કે આ કાળને માટે એમણે પર્યાપ્ત પુરુષાર્થ કરેલો છે, ચરમસીમાનો પુરુષાર્થ કરેલો છે. ચરમસીમાના પુરુષાર્થમાં છઠ્ઠા સાતમે ગુણ સ્થાને પહોંચે અને છઠ્ઠા સાતમા ગુણ સ્થાને ન પહોંચે તો એક ભાવ બાકી રહી જાય. આ બે ચરમસીમાના પુરુષાર્થની ચોખ્ખી સ્થિતિ પરિસ્થિતિ છે. તો એમને તો કંઈ એક ભાવ પણ રાખવો નહોતો, એક ભાવ પણ જોઈતો નહોતો. મેં તો કે આ ભાવ શું કરવાનો થાય, કાંઈ કારણ ખરો? મારો અધિકાર છે, મારા સ્વરૂપને પ્રાપ્ત કરવાનો મારો અધિકાર છે. જેમ બાપની મિલકત ઉપર અધિકાર હોય છે કે નહીં? એક ભાઈ એમ કે નહીં તમને ભાગ નહીં મળે તો કોઈ ચલાવે? અરે ભાગ નહીં મળે નહીં, એક પશુ જમીન ઓછી નહીં લઉં, અડધો અડધ ભાગ મારો લાગશે, બે ભાગ હોય બે ભાગ હોય તો, અથવા જેટલા પ્રમાણમાં હોય એમાં કોઈ ઓછું ન લઈએ. કેમ કે અધિકાર છે. એમ આત્માને આત્મપ્રાપ્તિનો અધિકાર છે, એ અધિકારને શાસ્ત્ર ના સ્વીકારવા પડે એમ કે છે. એટલું જોર છે, એટલું પુરુષાર્થનું બળ છે, દૃષ્ટિબળ એટલું છે એમનું કે પરિસ્થિતિ ભલે અન્યથા ન થાય તો અનંત ભાવમાં અને અનંત કાળના સંસારમાં એકાદ ભાવ રહી જવો એ તો સમુદ્રમાં બિંદુની પ્રમાણની વાત છે, એ કોઈ મોટી વાત નથી, એ કોઈ વિશેષ વાત નથી, કોઈ ગણવા જેવી કોઈ ચીજ નથી. પણ એ એમનું જીવન, એમનું પરિણમન, એમના પુરુષાર્થનું બળ એ એમના વચનોમાંથી બહાર આવે છે. પંચમહાભૂતનો દેહ ભલે વિલય થયો પણ અક્ષરદેહ હજી રહી ગયો છે. આ અક્ષરદેહ કહેવાય છે ને, વચનો છે તે અક્ષરદેહ છે. દેહ ઉપરથી ભાવ સમજી શકાય છે, આત્મા તો કાંઈ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી કે કોઈની ચક્ષુ ઇન્દ્રિયથી આત્મા દેખાય. આપણે ભલે સામે સામે બેઠા હોય પણ નજરમાં તો દેહ જ આવવાનો છે ને, દેહથી જ ભાવનો સમજવાનો છે, અને દેહમાં પણ વચનોથી કે મુખાકૃતિની ચેષ્ટાથી. આ સિવાય વચ્ચે પૂતગળના માધ્યમ સિવાય તો બીજો કોઈ ભાવને સમજવાનો ઈલાજ નથી. ત્યારે એ વચનો રૂપી અક્ષર દેહ રહી ગયો છે અને એનાથી એમના ભાવો સમજવા મળે છે કે કેટલા પુરુષાર્થવંત હતા અને કેટલું જોર હતું, પૂર્ણતા પ્રાપ્ત કરવામાં એમનું ઉછાળો કેટલો હતો. 24મા વર્ષના માક્ષર મહિનાના પત્રમાં, હજી 23ના આસોમાં તો એમની જે દશા છે એ દેખાય છે, અને 24ના પ્રારંભમાં કારતક સુદ પાંચમે કે પૂનમે લખે છે કે જ્ઞાન પ્રાપ્તિ થઈ છે, એમાં તીર્થંકરની સાક્ષી છે, અનંત જ્ઞાનીઓની સાક્ષી છે, એમાં કોઈ સંદેહ હવે પડે એવું નથી, કેમ કે પ્રત્યક્ષ અનુભવ થાય છે સમ્યક દર્શનના કાળમાં, એટલે વર્ષના પ્રારંભમાં જ થઈ ગયો છે. અને માક્ષર મહિનાના પત્રમાં એમની મસ્તી જુઓ તો જબરદસ્ત વાતો આવી છે. માક્ષર પો મા ફાગણ મહિનાના શરૂઆતના મહિનાના પત્રમાં જુઓ એટલી અધ્યાત્મની મસ્તી છે કે જેને મોક્ષની દશાની પરવા નથી રહી, મોક્ષ દશા લેવાની પરવા નથી થઈ, કેમ કે એથી અનંત ગુણ અધિક એવું જે આત્મ સ્વરૂપ એ પોતે જ છે, પ્રત્યક્ષપણે એ પોતે છે, પછી દશાની ચિંતા છે નહીં. જેને અઢળક દોલત ઘરમાંથી મળી દાટેલી, એને મકાન ક્યારે બનશે ને દાગીના ક્યારે બનશે ને કપડાં ક્યારે સિવાયને આવશે એની ચિંતા એને હોતી નથી. એ તો એના ટાઈમે થોડો કલાક સમય લાગશે, બધું થઈ જશે. સંપત્તિ પાસે છે અને પઝેશન છે, બહુ મોટી વાત છે, કબજો બળવાન છે, એટલે એમાંથી મસ્તી આવી છે એ બધી. અને જ્યાં સુધી ખોટી ક્ષમતા મિથ્યા ક્ષમતા એટલે કે કાલ્પનિક નિર્ણય થયો, માત્ર વૈચારિક ભૂમિકામાં રહીને રાગની પ્રધાનતામાં નિર્ણય થયો, નિર્ણય બે પ્રકારે થાય છે આત્મસ્વરૂપમાં. તત્વજ્ઞાનનો અભ્યાસ કરનાર મુમુક્ષુઓને જ્યારે ખ્યાલ છે કે મારે મારા સ્વરૂપનો નિર્ણય કરવાનો છે, કરવો જરૂરી છે, ત્યારે આત્મા સંબંધીની જે જે વાતો સમજવા મળે છે, જે જે પડખાઓ સમજવા મળે છે આત્મ સ્વરૂપને માટે, સ્વરૂપ વિષયક જે જે વાતો આવે છે એમાંથી નિર્ણય કરવા પ્રત્યે એના પરિણામો દોરાય છે. પણ નિર્ણય બે પ્રકારે થાય છે, એક રાગની પ્રધાનતામાં અને એક જ્ઞાનની પ્રધાનતામાં, અથવા તો એક રાગના આધારે અને એક જ્ઞાનના આધારે. જેનો આધાર લઈએ તેની પ્રધાનતા, અથવા જેનો આધાર લેવામાં આવે છે ત્યાં સ્વપણું થાય એનો આધાર લેવામાં આવે છે, પોતાપણું થાય તેનો આધાર લેવામાં આવે છે. અનાદિની આ જીવની સ્થિતિ રાગના આધારે વિચાર કરવાની છે, એ સ્થિતિમાં કરેલો નિર્ણય મિથ્યા ક્ષમતા લાવે છે. આજે કૃપાળુદેવે વચન લખ્યું છે કે મિથ્યા ક્ષમતા આવે છે, પણ એટલે શું મિથ્યા ક્ષમતા આવે છે? એને એમ લાગે છે કે જેવો શાસ્ત્રકાર અથવા જ્ઞાની પુરુષ કહે છે એવો જ મને આત્મા મારા વિચારમાં સંમત થાય છે, મારી બુદ્ધિ એનો નકાર કરતી નથી, મારી બુદ્ધિ એનો સ્વીકાર કરે છે. અને બૌદ્ધિક સ્વીકાર થવાથી એને શંકા નથી પડતી કે આ મારો નિર્ણય સાચો છે કે ખોટો છે. અને મેં નિર્ણય કર્યો છે એમ એને લાગે છે કે જેવો આત્મા કહે છે એવો જ હું માન્ય કરું છું, એમાં મને કાંઈ ના કહેવાનું કારણ મળતું નથી, આગમથી ન્યાયથી યુક્તિથી અનુમાનથી તર્કથી એક અનુભવને છોડીને આટલા પ્રમાણ એને પોતાના નિર્ણય માટે યથાર્થ લાગે છે કે જેમ આગમ કહે છે જ્ઞાની પુરુષ કહે છે એવો જ મારો આત્મા સંબંધીનો નિર્ણય છે કે આત્મા આવો જ હોય, બીજી રીતે આત્માનું સ્વરૂપ હોય જ ન શકે. પણ અહીંયા એક સૂક્ષ્મતા છે અને એ વિષય એમણે પોતે ખુલ્યો છે 751 નંબરમાં. 751 નંબરના પત્રમાં એમણે પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિને સંકિત અથવા પરમાર્થ સંકિતનું કારણ કહ્યું છે. અને એ વાત આત્મસિદ્ધિ શાસ્ત્રની 111 ગાથામાં છે. પરમાર્થની સ્પષ્ટ અનુભવાંશે પ્રતીતિ તે સંકેતનો બીજો પ્રકાર કયો છે આત્મસિદ્ધિમાં? તો ત્યાં તર્ક નથી લીધો, અનુમાન નથી લીધો, આગમ નથી લીધો, અનુમાન ન્યાય નથી લીધો, ન્યાય પ્રમાણ, અનુમાન પ્રમાણ, તર્ક પ્રમાણ, આગમ પ્રમાણ એ કોઈ પ્રમાણ નથી લીધા. સ્પષ્ટ અનુભવાંશે, તો સ્પષ્ટ અનુભવનો અંશ એટલે શું? અનુભવ કરવું એટલે વેદવું. વેદનનો અધર વર્ડ છે અનુભવ, અનુભવનો બીજો શબ્દ છે વેદન. વેદન કરવાનો ધર્મ જ્ઞાનનો છે. જ્ઞાન અનુભવ કરે છે અથવા જ્ઞાન વેદન કરે છે. અને એ જ્ઞાન પરનું સ્વપ્ને જ્યાં સુધી વેદન કરે છે ત્યાં સુધી તેને મિથ્યા અનુભવ કહેવામાં આવે છે. રાગનો અનુભવ, સંયોગોના સુખ દુઃખનો અનુભવ, અનુકૂળતા પ્રતિકૂળતાનો અનુભવ, ઠંડી ગરમીનો અનુભવ, ગળપણ અને કડવાશનો અનુભવ, આ બધો અનુભવ. આત્મા પર પદાર્થનો અનુભવ કરી નહીં શકતો હોવા છતાં અનુભવનો સ્વીકાર થવો એનું નામ મિથ્યા અનુભવ છે. જો આત્મા પર પદાર્થનો અનુભવ કરી શકતો હોય તો તેને મીઠા અનુભવ ન કહેવો જોઈએ, પણ એને સાચો અનુભવ કહેવો જોઈએ. કેમ કે અનુભવ કરી શકે છે ને, અનુભવ કર્યો, એમાં ખોટું શું? પણ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી સ્વચતુષ્ટયે જ્યારે જળ અને ચૈતન્ય ભિન્ન પદાર્થ છે, જળ અને ચૈતન્યની ભિન્નતાનું પદ પોતે રચ્યું છે, સ્વભાવથી જ ભિન્ન છે, ત્યારે એનો અનુભવ થવો અશક્ય છે અને અસંભવિત છે. આ વિષય ઉપર તો કર્તા કર્મધિકાર સમયસારનો અને સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર સમયસારનો ભગવાન કુંદકુંડાચાર્ય રચ્યો છે. સમયસારમાં બહુ મોટા અધિકાર છે, બંને અધિકાર બહુ મોટા છે આખા સમયસારમાં. તો એમાં વ્યાપક ભાવનો અભાવ છે. શા માટે અનુભવ નથી કરી શકતો? કે જેમાં વ્યાપે તેનો અનુભવ થાય, જેમાં વ્યાપે નહીં તેનો અનુભવ ન થઈ શકે. તો જ્ઞાન રાગરૂપ થતું નથી, રાગ છૂટી જાય છે અને જ્ઞાન રહી જાય છે. જો વ્યાપે તો બંને છૂટી જાય, પણ કોઈ અજ્ઞાનીનું જ્ઞાન પણ રાગરૂપ થયું નથી અને રાગ જ્ઞાનરૂપ થયું નથી. બંનેની જાત જુદી છે, બંનેનું સ્વરૂપ જુદું છે. તેથી જ્ઞાન જ્ઞાનનો અનુભવ કરે, સ્વરૂપના લક્ષે સ્વયંના લક્ષે જ્ઞાન જ્ઞાનનો અનુભવ કરે તેનું નામ સ્પષ્ટ અનુભવાંશ છે. અનુભવાંશ એટલા માટે લીધો કે પૂર્ણ અનુભવ તો ઉપરની દશામાં અનુભવની સ્વાનુભવની દશામાં થાય છે અથવા મોક્ષ દશામાં થાય છે, પણ નિર્ણયના કાળમાં જ્ઞાન સ્વયંના વેદનને ગ્રહણ કરીને ત્યાં જે વ્યક્ત સ્વભાવ છે તે વ્યક્ત સ્વભાવનું ગ્રહણ કરે ત્યારે એને અવ્યક્ત સ્વભાવ પરિપૂર્ણ સ્વભાવ કેવો હોય અને એનું પરિપૂર્ણ સામર્થ્ય કેવું હોય એનો અનુભવ અંશે પ્રતીત એટલે વિશ્વાસ આવે છે સામર્થ્યનો. એ અનંત સામર્થ્યનો વિશ્વાસ એના મહિમાને ઉત્પન્ન કરે છે ને એના પુરુષાર્થને ઉત્પન્ન કરે છે. આ વિષય પદાર્થ નિર્ણયનો વિષય થોડો ઊંડો છે અને અધ્યાત્મનું પ્રથમ ચરણ અહીંથી શરૂ થાય છે. પછી એ પારમાર્થિક સ્વાનુભવની સમ્યક દર્શનનું એ કારણ છે, અનન્ય કારણ છે, એટલે એને તો સમ્યક દર્શન થાય જ થાય એમ કહેવું છે કૃપાળુદેવને. વિશેષ લઈશું આજનો સમય કરો છું.